नमो अरिहंताणम् नमो सिद्धाणम् नमो आयरियाणम् नमो वज्रायाणम् नमो लोये सवसाहूणम् अरिहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है। तीन को स्वरूप जान रागते भई जो भक्ति काय को नमाए स्तुति को उच्चारी है। धन्य धन्य तुम ही से काज सब आज भय करे जोरी बार बार वंदना हमारी है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। मंगल कल्याण सुख ऐसो हम चाहत है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। हो मेरी ऐसी दशा जैसी तुम धारी है। अपना सोल साइंस ना क्लास में हमारा सुधी में अपने घना बदा टॉपिक्स नी चर्चा करी जेमा वेरी वेरी इम्पोर्टेंट डिस्कशन वी डिड ऑन द स्ट्रक्चर ऑफ अ सब्सटेंस जेना अपने ग्रंथों नी भाषा में उत्पाद व्यय ध्रुव अथवा तो द्रव्य गुण पर्याय आ शब्दों थी समझ्या हता के टकी ने परणंबू अने परणंबा छता पन टकी रहू एनु नाम द्रव्य छे। टकवू ए एनो परमनंट स्वभाव छे अने चेंज थवू ए पन एनो परमनंट स्वभाव छे। देव स्वभाव परमनंट छे। प्रति समय एवरी समय नवी नवी पर्यायो नु उत्पन्न थवू ए पर्याय नु एक समय माटे रहू अने पछी एनो नाश थवो पछी बीजी पर्याय नु आवू त्रीजी पर्याय नु आवू एवी रीतना गुणो नु परिणमन अंदर मा चालू छे। अने तोपन द्रव्य क्यारे पण बदलातो नथी। फॉर एक्जाम्पल सोनू छे सोना माथी आपणे डिफरेंट डिफरेंट ऑर्नामेंट्स बनाया ते ऑर्नामेंट्स एक पछी एक तोड़ी ने बीजू बनायू ए बधू चालता वक्ते पण जे सोनू छे ए सोनू हमेशा सोनू रह्यू। सोनू क्यारे बीजा द्रव्य रूपे न थयू सोनू पीतळ न थयू सोनू चांदी न थयू सोनू तो सोनू रह्यू बराबर छे। तो आ सोनू जे सोनू रहे छे एनो परमनंट स्वभाव छे अने एमाथी अलग अलग पर्यायो आवे छे चेंजेस द चेंजिंग नेचर ऑफ द सब्सटेंस। वी हेड रिटन दिस डेफिनेशन ऑफ पर्याय द चेंजिंग नेचर ऑफ द सब्सटेंस इज पर्याय एंड द कॉन्स्टेंट नेचर ऑफ द सब्सटेंस इज द्रव्य। आर यू गेटिंग द चेंजिंग नेचर ऑफ द सब्सटेंस इज पर्याय। अगर चेंज न था सब्सटेंस में कोई चेंज न था जे टेबल छे तो टेबल ज रहे तोड़ी तब बीजू कई न बनावी शकत। ख्याल आवे छे कोई संसारी छे तो संसारी माथी कोई मुक्त थयू ने कोई जीव मोक्षे गया ने तो ए मोक्षे केम गया कारण के संसार एक पर्याय हती एक स्टेट हतु अने एने नाश थई ने मोक्ष दशा आवी। तो ए चेंजिंग नेचर ऑफ द सब्सटेंस इज कॉल्ड पर्याय एंड द कॉन्स्टंट नेचर ऑफ द सब्सटेंस इज कॉल्ड द्रव्य। बराबर छे। हवे आजे आपणे जे विषय लेवानो छे इट इज वेरी ईजी अने मोस्टली बधाने घणु बधुं खबर पण छे घणु बधुं नहीं पण खबर होय तो खबर पड़शे। सौथी पहला विषय चालू करू टॉपिक चालू करू एनी पहला वी डिवाइड पहला पण लीधुं तुं बहु पहला बे चार लेक्चर पहला वी डिवाइड जेटला पण जीवो छे आ विश्वमां जेटला पण जीव छे केटला छे जीव केटला छे आत्मा जीव सोल जीव केटला छे अनंत छे बहु सरस जीव केटला छे अनंत छे पछी पुद्गल छे धर्मास्तिकाय अधर्मास्तिकाय आकाशकार ए बीजा पांच द्रव्य छे અને જીવ એક દ્રવ્ય છે, તો છ દ્રવ્યથી આખું વિશ્વ બન્યું છે. તો લેટ્સ ડિવાઈડ જે જીવ છે, અનંત જીવ છે, ઇન ડિફરન્ટ ફોર્મ્સ, તે અનંત જીવોને, જીવ ઇઝ કોમન, બધા જીવ છે, અલગ અલગ પર્યાયમાં છે, અલગ અલગ ફોર્મમાં છે, પોઈન્ટ સમજાય છે? પરંતુ જીવ તો બધા કોમન છે, એટલે દ્રવ્ય બધા જીવ છે, ગુણો પણ બધામાં સરખા છે, પણ પર્યાય બધાની કેવી છે? અલગ અલગ છે ને. પર્યાય એટલે અંદરના ભાવ બધાના કેવા છે? અલગ અલગ છે. ભાવ અલગ અલગ છે કે નહીં? અહીંયા બધા જીવ બેઠા છે, બધા આત્મા છે, બધા જીવ દ્રવ્ય છે, બધા જીવ દ્રવ્યમાં અનંત ગુણો છે. પરંતુ અહીંયા જુઓ, તમે અહીંયા જુઓ, બીજે ક્યાંય જોવા જવાની પણ જરૂર નથી. અહીંયા જ બધાના અંદર, હું જીવના ભાવની વાત કરું છું, હું આ એક્શનની વાત નથી કરતી. આ એક્શન શરીરની છે, આ હાથ ઉપર કર્યો, હાથ નીચે કર્યો, આ શરીરની એક્શન છે. પણ જીવના ભાવ તો બધાના ભાવ અલગ અલગ છે. એ રીતે હમણાં બીજોલીબેનને ભાવ શું થયો કે હું લઈને, હું ઉભી થઈને ઠવણી લઉં, તો એમના અંદરમાં હમણાં એ ભાવ ચાલ્યો. પોઈન્ટ સમજાય? તમારા અંદરમાં એ ભાવ ચાલ્યો કે આ વાત લખી લઉં, તો લખવાનો ભાવ, સાંભળવાનો ભાવ, કોઈકને બહારની કઈક વાત યાદ આવી તો એ ભાવ, કોઈક ક્યાંય ગયું, કોઈક ક્યાંય ગયું, કોઈક ક્યાંય ગયું, કોઈકને કઈ ને કઈ ભાવ, તો ભાવ બધાના કેવા છે? સમજાય છે? બરાબર છે. એને શું કેશું આપણે? પર્યાય. તો પર્યાય બધાની કેવી છે? અલગ અલગ. અને જીવ બધા સરખા છે, અનંત ગુણ સરખા છે, પણ અવસ્થા પર્યાય બધાની અલગ અલગ છે, જેને આપણે એકદમ સરળ ભાષામાં ફીલિંગ્સ કહીએ, ભાવ કહીએ, પરિણામ કહીએ, પર્યાય કહીએ, એક જ વાત છે. ઓકે, હવે એના બેસિસ ઉપર, કારણ કે જીવના બેસિસ ઉપર તો ડિફરન્સ નહીં થાય ને, કારણ કે જીવ તો બધા, ગુણોના બેસિસ ઉપર ડિફરન્સ નહીં થાય જીવોમાં, કારણ કે ગુણો બધામાં સરખા છે, ગુણો બધામાં સરખા છે. તો ગુણોના બેસિસ પર ડિફરન્સ નહીં, દ્રવ્યના બેઝ પર ડિફરન્સ નહીં, કેમ કે બધા જીવ છે. તો હવે આપણે જે ડિફરન્સ થશે, ડિફરન્શિયેટ થશે જીવોમાં, કેટેગરી પડશે જીવોમાં, એ કોના બેસિસ પર પડશે? વેરી ગુડ, બહુ સરસ. કોના બેસિસ પર પડશે? પર્યાયના બેસિસ પર પડશે. તો એ પર્યાયના બેસિસ ઉપર આપણે પાંચ કે છ કેટેગરી બનાવીએ. પહેલા તો ટોપિક સમજાય છે? બરાબર છે. પર્યાયના બેસિસ ઉપર, પરણમનના બેસિસ ઉપર, ફિલિંગ્સના બેસિસ ઉપર, ભાવોના બેસિસ ઉપર આપણે જીવોને કેટેગરાઇઝ કરી નાખીએ. પાંચ કે છ કેટેગરી જેટલી આવશે એટલી હું તમને કહેતી જાઉં છું. પહેલા ટોપિકથી પરિચિત થયા? બરાબર, એટલું સમજાયું. હવે પહેલી કેટેગરી, પર્યાયના બેસિસ ઉપર જીવોની પહેલી કેટેગરી. આપણે લાસ્ટ કેટેગરીની વાત કરવાની છે, ઓકે, આજે. પણ પહેલા એકવાર કેટેગરી સમજી લેશો ને, તો એની જીવ વિલ ફોલ ઇન સમ ઓફ ધી અધર કેટેગરી વિચ વી આર મેકિંગ રાઇટ નાઉ. ઓકે, ઓલ ધ જીવ વિલ ફોલ ઇન સમ ઓફ ધી અધર કેટેગરી વિચ વી આર રાઇટ નાઉ પ્રિપેરિંગ, વિચ વી આર રાઇટ નાઉ ટેલિંગ. ઓકે, હવે સૌથી પહેલી કેટેગરી, મિથ્યા દ્રષ્ટિ જીવો. સમજો, બધા જીવ આવી જશે આમાં, અને તમને ઘણું બધું ક્લિયર થઈ જશે. ગુણસ્થાન છે, કર્મ છે, આ છે, તે છે, ઘણી બધી વાતો પણ આમાં ક્લિયર થશે. તો પહેલી કેટેગરી, મિથ્યા દ્રષ્ટિ જીવો. બરાબર છે. મિથ્યા દ્રષ્ટિ જીવો એટલે કે જીવ છે પણ એની દ્રષ્ટિ કેવી છે? મિથ્યા. એની પર્યાય કેવી છે? મિથ્યા. એની પર્યાય કેવી છે? વિપરીત. એની પર્યાય કેવી છે? અશુદ્ધ. તો પહેલી કેટેગરી બોલો, થોડું તમે બોલશો તો ત્યારે મને રિલેક્સ મળશે. બરાબર છે કે નહીં? તો પહેલી કેટેગરી, મિથ્યા દ્રષ્ટિ જીવો. બરાબર છે. હવે આપણે લેશું એમાં કોણ કોણ આવે. બીજી કેટેગરી, કોઈને ખ્યાલમાં આવે છે? બીજી કેટેગરી, સમ્યક દ્રષ્ટિ જીવો. વેરી ગુડ, એક્સલન્ટ. બીજી કેટેગરી આવશે સમ્યક દ્રષ્ટિ જીવો. હમણાં હું ગુણસ્થાન કર્મમાં નથી જતી, આપણે એ ટોપિક્સ પણ આપણે ખૂબ વિસ્તારથી લેશું, ડિટેલમાં લેશું, પણ હમણાં નહીં. હમણાં ખાલી કેટેગરી સમજો, અને આપણે જે કેટેગરીની વાત કરવાની છે ત્યાં સુધી મારે પહોંચવું છે, ને પછી એની ચર્ચા કરશું. તો પહેલી શું આવી? મિથ્યા દ્રષ્ટિ. બીજી કેટેગરી, સમ્યક દ્રષ્ટિ. ત્રીજી કેટેગરી આવશે શ્રાવક. શ્રાવક, શ્રાવક જીવ. સમ્યક દ્રષ્ટિ જીવ, મિથ્યા દ્રષ્ટિ જીવ, સમ્યક દ્રષ્ટિ જીવ, પછી આવશે શ્રાવક. જે જીવ શ્રાવક છે એ સમ્યક દ્રષ્ટિ કરતા એક સ્ટેપ અહેડ છે. આપણે અહેડ અહેડ જઈએ છે અને એક્સ્ટ્રીમ પહોંચવાનું છે, એટલું સમજો. બરાબર છે. તો ત્રીજી કેટેગરી આવશે શ્રાવક જીવોની, જે જીવો શ્રાવક છે. હવે તમે કહેશો વોટ ઇઝ શ્રાવક, હવે એનું આખું સ્વરૂપ આપણે લેશો, પણ ખાલી શબ્દથી પરિચિત થાવ. જસ્ટ ગેટ ફેમિલિયર વિથ ધ વર્ડ્સ કે શ્રાવક કરીને પણ એક જીવો છે જેને શ્રાવક કહેવામાં આવે છે, કે આ જીવ શ્રાવક છે. અને ઇફ યુ વોન્ટ ટુ જસ્ટ અન્ડરસ્ટેન્ડ, તો સમ્યક દ્રષ્ટિ જીવ છે ચોથા ગુણસ્થાનમાં, તો શ્રાવકના જીવ આવશે પાંચમા ગુણસ્થાન વાળા. જેને સમજાય, જેટલું સમજાય એટલું, ઓકે. તો શ્રાવકના જીવો આવશે પાંચમા ગુણસ્થાન વાળા, બરાબર છે. તો મિથ્યા દ્રષ્ટિ જીવો આવી જશે પહેલા ગુણસ્થાન, ગુણસ્થાન 14 છે, એટલું ખાલી યાદ રાખો, બરાબર છે. તો ગુણસ્થાન 14 છે, તો 14માં, અને પછી હજી એક કેટેગરી જે 14ની બહાર છે, એટલામાં બધા જીવો ડિવાઈડ થઈ જાય છે. એમ આઈ ક્લિયર? ઓકે. તો ફર્સ્ટ ગુણસ્થાન વાળા મિથ્યા દ્રષ્ટિ જીવો, ફોર્થ, સેકન્ડ અને થર્ડ ને હમણાં સાઈડ પર મૂકી દેજો, બીકોઝ એનું આખું ઇમ્પોર્ટન્સ અલગ છે, એનું આખું સ્ટ્રક્ચર અલગ છે. સેકન્ડ અને થર્ડ ને હમણાં જસ્ટ ઇગ્નોર ફોર ફ્યુ મિનિટ્સ, ઓકે. હવે પછી આપણે આવી ગયા ફોર્થ કેટેગરી. તો ફોર્થ કેટેગરીમાં કોણ આવ્યા? સમ્યક દ્રષ્ટિ જીવો. ફિફ્થ કેટેગરીમાં કોણ આવ્યા? ફિફ્થ ગુણસ્થાનમાં શ્રાવકના જીવો, બરાબર. તો ત્રણ થઈ ગઈ. હવે એનાથી આગળ લો તો છઠ્ઠા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી ટોટલ 6-12 ગુણસ્થાનમાં આવી જશે બધા જ મુનિરાજો, જે શ્રાવક કરતા એક સ્ટેપ અહેડ છે, બરાબર છે. છઠ્ઠાથી લઈને 12મા ગુણસ્થાનમાં કેટલા જીવો આવી ગયા? કયા જીવો આવી ગયા? મુનિરાજો. તો મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, શ્રાવક, મુનિરાજ, બરાબર છે. બરાબર, આટલું થઈ ગયું. હવે બસ, હવે લાસ્ટ મુનિરાજની આગળ, 12મા ગુણસ્થાનની આગળ 13મા અને 14મા ગુણસ્થાનમાં આવશે અરિહંત પરમેષ્ઠી. 13મા અને 14મા ગુણસ્થાનમાં આવશે અરિહંત પરમેષ્ઠી, અને ગુણસ્થાનથી પાર, ક્રોસ ઓલ ગુણસ્થાન, ગુણસ્થાનથી પાર આવશે સિદ્ધ પરમેષ્ઠી. આવી ગયા બધા જીવો. કોણ રહી ગયું મને કહો? કોઈ રહી ગયું? તો કે કોઈ નથી રહી ગયું. આટલી કેટેગરીમાં બધા જીવો આવી ગયા. બધા જીવ આ વિશ્વમાં, આ યુનિવર્સમાં, સંસારમાં જેટલા જીવો છે, બધા જીવો સમ ઓર ધી અધર કેટેગરીમાં ફોલ થાય છે. કોણ કહેશે એકવાર? જલ્દી એકવાર બધા સાથે બોલી નાખો. સૌથી પહેલા, એટલે યાદ રહી જાય, સૌથી પહેલા મિથ્યા દ્રષ્ટિ જીવ, પછી આના પર ક્વેશ્ચન પૂછું છું તમને, રાઈટ. સૌથી પહેલા મિથ્યા દ્રષ્ટિ, સેકન્ડ સમ્યક દ્રષ્ટિ જીવો, થર્ડ શ્રાવક, ફોર્થ મુનિરાજ. મુનિરાજના ગુણસ્થાન ક્યાંથી ક્યાં લીધા? 6-12 લીધા ને. તો 6-12 માં ખાલી બે વસ્તુ સમજો. 6-12 ગુણસ્થાનમાં જે મુનિરાજ બધા લીધા, એમાં 6-7 માં ઝૂલવા વાળા એક કેટેગરી, જે 6 અને 7 માં જ છે, 6-7 માં ઝૂલે છે, 6-7 માં ઝૂલે છે, 6-7 માં ઝૂલે છે, તે એક. અને પછી 8-12 એક કેટેગરી, જે 6-7 થી પણ હાયર છે. ડિસ્ટિંગ્વિશ કરું છું, હાયર 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 જતા જઈએ. અને આ કોના બેસિસ પર આપણે કેટેગરી બનાવી? ભાવ, વેરી ગુડ, પરિણામોના બેસિસ પર. તો પરિણામોની વૃદ્ધિ, સમજાય છે, પરિણામોની ઉન્નતિ, પરિણામોમાં પ્રોગ્રેસ, અશુદ્ધમાંથી શુદ્ધ, શુદ્ધમાંથી પણ વધારે શુદ્ધ, વધારે શુદ્ધ, વધારે શુદ્ધ, વધારે શુદ્ધ, વધારે શુદ્ધ, અને સિદ્ધ અવસ્થા પૂર્ણ શુદ્ધ. સમજાયું? બરાબર, બધાને ખ્યાલમાં આવ્યું? એકવાર બોલશું બધા, એકવાર જલ્દી, હજી ના આવે છે બધા, પછી રિવિઝન થઈ જાય બધા માટે, જલ્દી એકવાર, જલ્દી જલ્દી. મિથ્યા દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, શ્રાવક, મુનિરાજમાં 6-7 ઝૂલવા વાળા, અને પછી 8-12 એ મુનિરાજ, ને પછી અરિહંત, અને પછી સિદ્ધ પરમેષ્ઠી. અરિહંત અને પછી સિદ્ધ પરમેષ્ઠી. આટલું થઈ ગયું, બરાબર છે. હવે આપણે આનાથી આગળ વધીએ, નેક્સ્ટ પોઈન્ટ, સેકન્ડ પોઈન્ટ હવે લઈએ. તો એમાં આપણે આજે ચર્ચા કરવાની છે અરિહંત અને સિદ્ધ પરમેષ્ઠી, અને એમાં પણ વધારે ચર્ચા આજે આપણે કરશું અરિહંત પરમેષ્ઠી, બરાબર છે. હવે આપણે બીજો એક ચાર્ટ બનાવીએ છીએ, હવે આને મૂકી દો બાજુમાં. બરાબર. હવે જે પણ આપણી ચર્ચા ચાલશે લેક્ચર્સમાં આગળ, એ આ કેટેગરીના બેસિસ પર જ ચાલશે. કોઈક વાર આપણે સમ્યક દ્રષ્ટિની વાત કરશું, કોઈક વાર આપણે શ્રાવકની વાત કરશું, કોઈક વાર આપણે મુનિરાજની વાત કરશું, કોઈક વાર આપણે મિથ્યા દ્રષ્ટિની જીવની વાત કરશું, અને કોઈક વાર અરિહંત અને સિદ્ધ પરમેશ્ઠીની વાત કરશું. બરાબર. હવે આ કેટેગરીમાં આપણે એક બાયફર્કેશન બહુ પહેલા કર્યું હતું, બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માનો. તમને હવે વિઝ્યુઅલાઇઝ થાય છે? તો મિથ્યા દ્રષ્ટિ જીવ, એક્સેલન્ટ, અને સમ્યક દ્રષ્ટિથી લઈને મુનિરાજ, અંતરાત્મા, વેરી ગુડ, અને અરિહંત અને સિદ્ધ ભગવાન, એક્સેલન્ટ. અરિહંત અને સિદ્ધ ભગવાન પરમાત્મા, સમ્યક દ્રષ્ટિ શ્રાવક અને મુનિ, અંતરાત્મા, અને મિથ્યા દ્રષ્ટિ જીવ, બહિરાત્મા. આટલી વાત થઈ ગઈ હતી આપણે. બરાબર. હવે આપણે આને હજી એક પ્રશ્ન પૂછું કે આ જે કેટેગરી તમારી સામે આવી, કેન યુ જસ્ટ ટેલ મી, થિંક કરીને વિચારીને, કે સૌથી વધારે ક્વોન્ટિટી ઓફ જીવ, નંબર ઓફ જીવ, ક્વોન્ટિટી, સૌથી વધારે ક્વોન્ટિટી કઈ કેટેગરીમાં તમને લાગે છે હશે? મિથ્યા દ્રષ્ટિ. સૌથી વધારે જીવો ક્યાં છે? મિથ્યા દ્રષ્ટિ અવસ્થામાં, એટલે મિથ્યા દ્રષ્ટિ રૂપી પર્યાય રૂપે પરણતા જીવો છે. બરાબર છે. અચ્છા, ઓકે, હજી એક ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. મિથ્યા દ્રષ્ટિ જીવમાં સૌથી વધારે જીવો છે, અને એમાં પણ તમને કઈ વિઝ્યુઅલાઇઝ થાય છે, કઈ ખ્યાલમાં આવે છે કે મિથ્યા દ્રષ્ટિમાં પણ સૌથી વધારે જીવો કઈ અવસ્થામાં છે? નિગોડ. અરે વાહ, વેરી ગુડ. મિથ્યા દ્રષ્ટિમાં પણ સૌથી વધારે જીવો શેમાં છે? નિગોડ. અને નિગોડ ઇઝ અ પાર્ટ ઓફ ક્વેશ્ચન. નિગોડ ઇઝ અ પાર્ટ ઓફ વિચ ગતિ? તિર્યંશ ગતિ. ચાર ગતિ છે ને, ચાર ગતિ તો ખ્યાલ છે ને, તિર્યંશ, મનુષ્ય, દેવ, નરકી. બરાબર છે. તિર્યંશ, મનુષ્ય, દેવ અને નરકી. તો સૌથી વધારે જીવો જે આ ચાર ગતિમાં મિથ્યા દ્રષ્ટિ છે, ચારે ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવોમાં સૌથી વધારે જીવો કઈ ગતિમાં છે? લેટ મી પુટ ઇટ લાઈક ધીસ. ચારે ગતિના મિથ્યા દ્રષ્ટિ, એમાં સૌથી વધારે મિથ્યા દ્રષ્ટિ જીવો બહિરાત્મા, મિથ્યાત્વ રાગ દ્વેષ સહિતના જીવો કઈ ગતિમાં સૌથી વધારે? તિર્યંશ. સમજાય છે બધાને? અને તિર્યંશમાં પણ બહુ બધા કેટેગરી છે. હું તમને ચાર્ટ બનાવીને એકવાર એ પણ સમજાવીશ, જ્યારે ચાર ગતિ ચેપ્ટર લેશું ત્યારે. તો તિર્યંશમાં પણ બહુ બધી કેટેગરીઝ છે, જેવી રીતના કોકરોચ છે, હાથી, ઘોડા, સમજાય છે? તો એ બધા જીવો છે, એ બધા તિર્યંશ છે. જે બધા બર્ડ્સ છે, એનિમલ્સ છે, સમજાય છે? વોટરમાં જે લાઈફ છે બધી, તે બધા શું છે? તિર્યંશ. તો તિર્યંશમાં પણ સૌથી વધારે જીવો કઈ કેટેગરીમાં છે? તો કે નિગોદમાં છે. નિગોદના એક, વી કેનોટ સી બાય અવર આઈઝ નોર બાય એની માઇક્રોસ્કોપ ઓલ્સો, રાઈટ? પણ નિગોદના એક શરીરમાં અનંત જીવ છે. એક શરીર, આપણે આ એક શરીરમાં કેટલા જીવ છે? આ એક સામાન્ય, એક શરીરમાં એક જીવ. તો નિગોદના એક શરીરમાં કેટલા જીવ છે? અનંત જીવ છે. એક શરીરમાં અનંત જીવ, તો ટોટલ નિગોદના શરીરમાં કેટલા જીવ હશે? તો ટોટલ જીવ રાશિ કેટલી હશે? એનાથી ઇમેજિનેશન થાય. હવે આના પરથી કેટલા બધા ટોપિક્સ મને ખ્યાલમાં આવે છે કે એમાંથી આપણે નીકળીને મનુષ્ય ભાવમાં આવ્યા, તો મનુષ્ય ભાવની દુર્લભતા કેટલી છે, કેટલું રેર આપણને આ મનુષ્યપણું મળે છે. આ બધું જે મળ્યું છે બહુ રેર છે. ઓકે, ચલો, લેટ્સ નોટ ગો ઇન દેટ, લેટ્સ સ્ટાર્ટ ધ ટોપિક વિચ વી વોન્ટ ટુ સ્ટાર્ટ. હવે આપણે વાત કરવાની છે કોની? અરિહંત અને સિદ્ધ. થોડીક વાત આપણે મુનિરાજની પણ કરશું. હવે આપણે એક બીજો ચાર્ટ બનાવીએ છે, એ ચાર્ટ ઉપર આપણે આખી ચર્ચા કરશું. કયો ચાર્ટ બનાવશું? ઉપર લખજો હેડિંગ, પંચ પરમેશથી. ઓકે, હવે આ કેટેગરી થઈ ગઈ ને, એટલે તમને બહુ ઇઝી પડશે સમજવા માટે. આઈ હોપ સો. પંચ પરમેશથી લખો પહેલા ઉપર, બરાબર છે. હવે પંચ પરમેશથી તો બધાને ખબર છે, નમોકાર મંત્ર તો બધા બોલે છે. આપણે નમોકાર મંત્રથી તો બધા જ પરિચિત છે, એન્ડ વી સે ઓલસો, વી રિસાઇટ નમોકાર મંત્ર. બટ વી શુડ નો ધ મીનિંગ ઓફ નમોકાર મંત્ર. વી શુડ નો કે એમાં શું ભાવ ભરી રહ્યો છે. વી શુડ નો કે એમાં કોને નમસ્કાર કરવામાં આવ્યા છે, કેમ કરવામાં આવ્યા છે, શું કારણથી નમસ્કાર કરવામાં આવ્યો છે. અને બહુ ઇમ્પોર્ટન્ટ એ પણ છે કે એની સિક્વન્સ આમ કેમ છે, જે નમોકાર મંત્રની સિક્વન્સ છે એમાં પણ કારણ છે. ચલો, લેટ્સ ગો ઇન ઓલ ધીસ ટોપિક્સ, સ્મોલ સ્મોલ ટોપિક્સ. ફર્સ્ટ, વી મેક અ ચાર્ટ ઓફ પંચ પરમેશથી. વી હેવ ટુ મેક ધીસ ચાર્ટ ઇન ટુ વેઝ. ઘણું બધું હવે આજે લખવાનું છે. આર યુ ઓલ રેડી?
न लगता हो तो पन इट इज ओके, इट्स नॉट कंपल्सरी टू राइट, जस्ट लिसन केयरफुली, यू विल अंडरस्टैंड एवरीथिंग. इट इज वेरी वेरी बेसिक टॉपिक बट वेरी इम्पोर्टंट. ओके, आने पछी पाछो हार्ड टॉपिक एक लेसु आपणे. हवे आ बे टर्न चालशे, एक के बे टर्न आज पूरु थई जशे तो आज पूरु करी नाखशो. पहला लखो बे रीते पंच परमेष्टी नुं डिविजन करवानुं छे. ओके, पहलू डिविजन कहू छो पंच परमेष्टी, फर्स्ट डिविजन. फर्स्ट डिविजन शू आवशे? पंच परमेष्टी ना बे केटेगरी शू आवशे? अरे वाह, वेरी गुड, देव एंड गुरु. फर्स्ट केटेगरी ऑफ डिविजन पंच परमेष्टी में देव अने गुरु, बराबर छे. हवे देव में पांच परमेष्टी में फर्स्ट, अकॉर्डिंग टू द फर्स्ट केटेगरी, पांच परमेष्टी में देव केटला अने गुरु केटला. फर्स्ट केटेगरी प्रमाण देव केटला अने गुरु केटला, पहले आप कॉमन लई लीए, बे देव अने त्रण गुरु. बहु ईजी छे, बधाने खबर छे, रिविजन छे. बे देव अने त्रण गुरु, कया कया बे देव? अरिहंत भगवान अने सिद्ध भगवान, ए बे देव, बराबर छे. अरिहंत भगवान अने सिद्ध भगवान बे देव, अने आचार्य उपाध्याय अने साधु परमेष्टी ए त्रण गुरु. रोज नमोकार मंत्र बोलीए छे तो एनो भाव ख्याल में आवे छे, कारण के खाली बोलवा थी पुण्य नो बंध पण नहीं थाय. खाली बोली नाखसु नमो अरिहंतम नमो सिद्धार्थम, अने पाछी नमो अरिहंतम नमो सिद्धार्थम नमो आयर नमो वजन नमो लोयस, अरे बोलो तो खरा, बराबर ख्याल में आए छे. तो ए खाली बोलवा मात्र थी तो कई कार्य नहीं थवानुं. बोलो छो तो एनी साथे भाव पण ख्याल में आवो जोईए, कारण के जैन धर्म भाव प्रधान छे, जैन धर्म खाली क्रिया प्रधान नथी. ओके, चलो तो बे देव अने त्रण गुरु, कया कया बे देव कीधा? अरिहंत भगवान अने सिद्ध भगवान अने त्रण गुरु, आचार्य उपाध्याय अने साधु, बराबर. तो आपणे जे मुनिराज नी केटेगरी बनावी थी ने, फ्रॉम 6 to 12, फ्रॉम 6 to 12, तो 6 to 12 में त्रण प्रकार ना मुनिराज आवी गया. 6 to 12 में त्रण प्रकार ना मुनिराज आवी गया. कया त्रण प्रकार ना मुनिराज? आचार्य उपाध्याय अने साधु. हजी नामा एक कही दू, तमें समझता जसो तो तमने ख्याल में आवतो जशे. 6 to 12 मुनिराज, आचार्य उपाध्याय अने साधु, पण समझो 8 onwards, 6-7 आपणे कही ने, तो 8 onwards ऑल द मुनिराज आर नियम थी. वेरी गुड, एक्सलेंट. 8 onwards ऑल द मुनिराज आर नियम थी साधु, आचार्य अने उपाध्याय इज इन 6-7. आचार्य उपाध्याय की कैटेगरी स्पेशली इन 6, नॉट 7 ऑल्सो, बट यू कैन से 6-7 ऑल्सो, देर इज नो प्रॉब्लम. एम आई क्लियर? शुड आई रिपीट? 6 to 12 ने जो कैटेगरी बनाई हुई, एमा 8 onwards ऑल आर साधु, कारण के आचार्य अने उपाध्याय ए पद ने छोड़ी ने आगर वधे छे, ए पन एक पद छे. आचार्य उपाध्याय इज ऑल्सो वन रिस्पोन्सिबिलिटी. आचार्य अने उपाध्याय एक पद छे, तो इन्हें छोड़ी ने पची साधु, आचार्य उपाध्याय ने साधु, तो साधु थई ने पची आगर 8मा गुणस्थान थी आगर सामान्य साधु छे. तो 8, 9, 10, 11, 12 ए साधु ना गुणस्थान छे. आचार्य उपाध्याय इज इन 6 and 7. आटलू बधु क्लियर थई गयु? अने ए बधा 6 to 12 आचार्य उपाध्याय साधु आ कॉल्ड गुरु, हमणा देव अने गुरु मां कॉल्ड गुरु परमेष्ठी, आचार्य उपाध्याय साधु ए गुरु परमेष्ठी. नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो आयर्याणम, उवज्जायाणम, अने तो त्रण जे कीधा ना आपणे, तो आचार्य उपाध्याय अने साधु ए त्रण गुरु परमेष्ठी छे, अने अरिहंत अने सिद्ध ए देव परमेष्ठी छे. आ फर्स्ट केटेगरी थई गई. हवे देव अने गुरु ना डिटेल में जसु, पण पहेला आपणे बीजी केटेगरी बनावी, एटले आ चेप्टर पण ओवर थाय, पछी आपणे बीजो चार्ट बनावशुं. आटलू समझायू? हवे बीजी केटेगरी कोई ने ख्याल आवे छे? आ तो कॉमन, आ तो बधाने खबर हशे, आई वॉज नोइंग देट, के बे देव अने त्रण गुरु. बीजी केटेगरी ख्याल आवे छे? स्वेनी, पंच परमेष्ठी ने बीजी रीते केटेगराइज करो अने भेद करो देव गुरु मां तो नहीं 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 पंच परमेष्ठी, पाचे परमेष्ठी ने. दिस इज वेरी इंटरेस्टिंग, अने आना परथी आपणो टॉपिक चालू थशे. चलो जल्दी, कोई कोई तो हसे, कोई ने तो ख्याल हसे, बीजी केटेगरी ना बेसिस पर आचार्य अरे पंच परमेष्ठी ने डिवाइड कर्या छे. हा अजीन 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 हा ए पण आवशे, ए पण आवशे अजीन.
હા હા
કેટેગરી કોને જીતના આપણે બે અને ત્રણ કીધા તેવી રીતના બીજી રીતે
હા હા
ફોર એન્ડ વન વેરી ગુડ આપણે કહ્યું છે ને આ બધું ફોર અને વન અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ ગુરુ અને સિદ્ધ પરમેશ્વરી દેવ આવી રીતના આવ્યું છે બીજી રીતે સમજાયું તો પહેલી રીતે શું કીધું આપણે બે દેવ અને ત્રણ ગુરુ અને બીજી રીતે એક દેવ અને ચાર ગુરુ હવે કેમ શું કામ શું નહીં બધું લેશું પહેલા સમજાયું બે દેવ અને ત્રણ ગુરુ પ્રતિમભાઈ સમજાય છે ને બહુ બેસિક છે અને આ તો બહુ બધાને ખ્યાલ હોવું જોઈએ ભાઈ આપણે જૈની છે એક જૈનને તો આ નમોકાર મંત્ર એનું મર્મ અને એના ભાવ તો ખ્યાલમાં આવવા જોઈએ મહામંત્ર કીધું છે નમોકાર મંત્રની આપણે સ્ટોરી કરી હશે જયારે અહીંયા ચેપ્ટર લીધું ત્યારે આપણે પણ લીધું હતું પહેલા નમોકાર મંત્ર ઇઝ ધ ફર્સ્ટ મંત્ર લીધું તું આ યાદ છે બધાને ખ્યાલ છે ફર્સ્ટ રિટર્ન મંત્ર આ પંચમ કાળ ચાલે છે ને ચોથો કાળ પૂરો થઈ ગયો ને તીર્થંકરો મોક્ષે ગયા મહાવીર ભગવાન નિર્વાણ પામી ગયા પંચમ કાળ ચાલુ થયો અને પાંચમો કાળ જે ચાલુ થયો એને સત્યાવીસો વર્ષ પૂરા થઈ ગયા જે પાંચમો આરો છે આરો ટોટલ ઇઝ ઓફ હાઉ મેની યર્સ ફિફ્થ કાળ ફોર્થ ગોટ ઓવર ફિફ્થ સ્ટાર્ટેડ 2600 યર્સ ઓલરેડી હેવ ગોન કેટલા વર્ષનો આ પાંચમો આરો છે ટોટલ સાડા 22,000 એકવીસ હજાર વર્ષનો આ પાંચમો આરો છે હું તમને નમોકાર મંત્રની થોડી વાત કરું છું એટલે આ વાત લઉં છું આઈ એમ નોટ ગોઈંગ આઉટ ઓફ ટોપિક સમજો 21,000 વર્ષનો આ પાંચમો આરો છે અને પાંચમો આરો ચાલુ થઈ ગયા અને 2600 વર્ષ પૂરા થઈ ગયા તો જયારે પાંચમો આરો ચાલુ થયો મહાવીર ભગવાન નિર્વાણ પાયમાં મોક્ષ પાયમાં પાંચમો આરો ચાલુ થયો તો સ્ટાર્ટિંગના 500 to 600 યર્સ સુધી ઉપદેશ વોઝ ગિવન મૌખિક નથિંગ વોઝ રિટન કારણ કે એટલી મેમરી હતી એટલું ક્ષયોક્ષમ હતું કે ગુરુ ભગવાન ભણાવે અને આચાર્ય ભણાવે ઉપાધ્યાય ભણાવે અને શિષ્ય સામે સાંભળીને યાદ રાખી લેતા હતા લખવાની જરૂર નહોતી પડતી પોઈન્ટ સમજાય છે 500 વર્ષ 600 વર્ષ સુધીના ચાલ્યું અને એના પછી શું થયું તો કે એક આચાર્ય દેવને ધર્સેન આચાર્ય કરીને એક આચાર્ય દેવને એવો વિકલ્પ આવ્યો કે હવે બધાની બુદ્ધિ અને ક્ષયોક્ષમ ઓછું થતું જાય છે એટલે હવે બધાને જેટલું પણ કહેવામાં આવે છે શીખડાવવામાં આવે છે એ બધું ટોટલી 100% યાદ નહીં રહે સમજાય છે એટલે હવે થોડીક લખવાની જરૂર એમને લાગી અને પછી એમને જયારે આ લખવાનો વિકલ્પ કે લખાવવું જોઈએ ત્યારે હી વોઝ ઓલરેડી વેરી ઓલ્ડ હી વોઝ વેરી નોલેજેબલ બટ હી વોઝ વેરી ઓલ્ડ શરીર શિથિલ થઈ ગયું હતું પોઈન્ટ સમજાય છે એટલે એમને પછી બે મુનિરાજને બોલાવ્યા અને પછી એમને જ્ઞાન આપ્યું હું શોર્ટમાં કરું છું સ્ટોરી બહુ લોંગ શામાં પણ એમની પાત્રતા ઓળખી કે આ બે લાયક છે કે નહીં આ બધું જે હું કહીશ શીખડાવીશ એ બધું ગ્રહણ કરીને બરાબર લખી શકશે કે નહીં એની આખી પરીક્ષા થઈ અને પછી જયારે પરીક્ષામાં પાસ થયા એ પાત્રતામાં પાસ થયા તો પછી એ મુનિરાજને ભૂત બલિ અને પુષ્પદંત આચાર્ય દેવને થોડા નામ પણ યાદ રાખવા જોઈએ ક્રિકેટરના બધા નામ યાદ રહે છે ને હે પોલિટિશિયનના બધા નામ હીરો હિરોઈનના બધા નામ તો અહીંયા કે છે કે ખાલી આટલા જે મેન આચાર્યો છે જે થઈ ગયા આટલા વર્ષોમાં તેમાં ભૂત બલિ અને પુષ્પદંત આચાર્ય થયા ધર્સેન આચાર્ય દેવે ભૂત બલિ અને પુષ્પદંત આચાર્ય દેવને જ્ઞાન આપ્યું અને જયારે એમને જ્ઞાન આપ્યું અને જયારે લખવા બેઠા તાડપત્ર ઉપર ત્યારે સૌથી પંચમ કાળમાં સૌથી પહેલા અગર કઈ લખવાનું ચાલુ થયું હોય તો નમો અરિહંતાણમ આ મંત્ર લખવાનું ચાલુ થયું સૌથી પહેલો મંત્ર લખાયો અને ધીસ મંત્ર નમોકાર મંત્ર ઇઝ ધ મંગલાચરણ ઓફ ધ શાસ્ત્ર વિચ દેવ આર ગોઈંગ ટુ રાઇટ નેમ્ડ શતખંડાગમ આ શતખંડાગમનું મંગલાચરણ છે આ પહેલામાં પહેલું લખાયેલી વાત છે જેમાં સૌથી પહેલા નમસ્કાર મંત્રમાં નમસ્કાર કર્યા અરિહંત પરમાત્માને
થઈ વાત સમજાવ્યા. હવે આ વાત પૂરી થઈ ગઈ. હવે શું વાત કરી હતી આપણે? ડિવિઝન કર્યું હતું પંચ પરમેષ્ઠી માં બે રીતે. કઈ રીતે કર્યું હતું? પહેલા આપણે શું કર્યું? બે દેવ અને પછી ત્રણ ગુરુ, અને પછી ડિવિઝન શું કર્યું? એક દેવ અને ચાર ગુરુ. તમે કહેશો ઘડીકમાં અરિહંત ભગવાનને દેવ કહો છો ને ઘડીકમાં અરિહંત ભગવાનને ગુરુ કહો છો. અરિહંત ભગવાનને દેવ કેમ કહીએ છે? એની માટે પહેલા દેવની પરિભાષા શીખવી પડશે. બોલો, દેવ કોને કહેવાય? આટલા આટલા હતા ત્યારથી ભણીએ છીએ. આઈ સપોઝ દેવ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય? ચલો જલ્દી, દેવ કોને કહેવાય? હવે આપણે આગળ વધીએ છીએ. પહેલા કેટેગરી થઈ ગઈ, બરાબર છે? નાઉ વી આર ગોઈંગ ટુ પ્રૂવ ધીસ પોઈન્ટ કે અરિહંત ભગવાનને દેવમાં પણ લીધા અને અરિહંત ભગવાનને ગુરુમાં પણ લીધા. સમજાય છે ને? અને એની પહેલા આપણે બે ડેફિનેશન, ચલો નેક્સ્ટ પોઈન્ટ, બે ડેફિનેશન. દેવ કોને કહેવાય? દેવ કોને કહેવાય? જે વીતરાગી હોય દેવ. હા, પેલા દેવ. હવે એની પણ કેટેગરીમાં અંદર 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 જોશું આપણે આજે, પણ પેલા તો કોમન ડેફિનેશન આ ભૂલવાની નથી, યાદ રાખવાની છે, નેક્સ્ટ ટાઈમ પૂછીશ. જે વીતરાગી હોય અને જે સર્વજ્ઞ હોય એને દેવ કહેવાય. આ કોમન છે. હમણાં બે વિશેષણ લેવાના. કયા બે વિશેષણ? દેવના દેવ કહો, દેવ કહો, ભગવાન કહો, પરમાત્મા કહો. સમજાય છે? પ્રભુ કહો, પરમાત્મા કહો, દેવ કહો, ભગવાન કહો, એક જ વાત છે. સમજાયું? તો દેવની પરિભાષા શું આવી? દેવ જે વીતરાગી હોય અને જે સર્વજ્ઞ હોય એને શું કહેવાય છે? દેવ કહેવાય છે. તો આ દેવની ક્વોલિટી છે. તો અરિહંત ભગવાન વીતરાગી છે કે નહીં?
હા.
અરિહંત ભગવાન સર્વજ્ઞ છે કે નહીં? તો અરિહંત ભગવાનને એટલે માટે શું કહેવામાં આવ્યા? દેવ કહેવામાં આવ્યા. વીતરાગી, વીતરાગી, વીતરાગી શબ્દથી પણ બધા પરિચિત છે. વીતરાગી, રાગ. હવે વીતરાગી કોને કહેવાય? સર્વજ્ઞ કોને કહેવાય? તો રાગ દ્વેષથી જે રહિત છે, જે જીવને, જે પરમાત્માને, જે અનંત સિદ્ધ પરમાત્માને, જે દેવને, જે ભગવાનને કોઈ માટે રાગ નથી અને કોઈ માટે દ્વેષ નથી. રાગ હશે તો કોઈકનું ભલું કરવાનો ભાવ થશે. સમજાય છે? રાગ હશે, કોઈ માટે રાગ હશે, આપણને રાગ દ્વેષ છે કે નહીં? તો આપણને નિરંતર શું થાય છે? કોઈક માટે ભલું કરવાનો ભાવ. દ્વેષ હશે તો કોઈકનું બુરું કરવાનો ભાવ, કોઈકનું બુરું થાય એવી ઈચ્છા, કોઈકનું ભલું થાય એવી ઈચ્છા, એવા રાગ દ્વેષના પરિણામ સહિત આપણે છે. પણ ભગવાન કેવા છે આપણા? તો કે રાગ દ્વેષથી રહિત છે. કોઈ માટે ભલું અને બુરું કરવાનો ભાવ જ જેને નથી, જે વીતરાગી થઈ ગયા છે એને ભગવાન કહેવાય છે. તો ભગવાન કેટલાને પાસ કરે ને કેટલાને ફેલ કરે? એક્ઝામ ના ટાઈમે સવારના ક્યાં જઈએ? એક્ઝામના ટાઈમે સ્પેશિયલી ક્યાં જઈએ? બોલો બોલો. અને કોઈ સંકટ આવી ગયો હોય, કોઈ બિઝનેસમાં લોસ થઈ ગયો, કોઈ પરિવારમાં કંઈક થઈ ગયું, કંઈક થઈ ગયું, તો સૌથી પહેલા કોણ યાદ આવે? અને ત્યારે વધારે કોણ યાદ આવે? બોલો કેસીભાઈ, કોણ યાદ આવે ત્યારે વધારે? કોનું નામ લેશું વધારે? ભગવાન. કેમ? તો અહીંયા તો કે છે ભગવાન તો કેવા છે? ભગવાન તો વીતરાગી છે, ભગવાન તો કઈ કોઈનું કરતા નથી. કોઈ સમજાય છે? હવે આપણા અંદરમાં બધી કેવી માન્યતાઓ પડી છે કે ભગવાન, અરે એ તો છોડો, એ તો છોડો, આ તો બધી મોટી વાત છે. નુકસાન થઈ ગયા, કઈક નાની વસ્તુ ખોવાઈ જાય ને તો એકબીજા ફ્રેન્ડ છે ને, નમકાર મંત્ર બોલી, નમકાર મંત્ર બોલ. એટલે નમકાર મંત્ર બોલવાથી શું થશે? એ તો ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે, ભગવાનનું નામ લે, ભગવાનનું નામ જપો, ભગવાનનું નામ જપો. અરે ભગવાનનું સ્વરૂપ તો સમજો. ભગવાન કોને કહેવાય? ભગવાન કેવા છે? ભગવાન કઈ પર્યાય રૂપે પરણમ્યા છે? હવે આપણે રાગી દ્વેષી અને ભગવાન પણ રાગ દ્વેષી, ભગવાન પણ ભલું કરે. અચ્છા મને કહો, આપણા જૈનોમાં કોઈ એવી પ્રતિમા, એક એવી પ્રતિમા, બીજોની બેન એક એવી પ્રતિમા તો બતાવો કે ભગવાનની કોઈ એક એવી પ્રતિમા હોય જે આમ હોય, આશીર્વાદ આપતી આમ? એટલે સમજાયું? આમ એટલે પાછું કોંગ્રેસ નો પંજો નથી કહેતી. અરે ગજબ. આમ એટલે આશીર્વાદ આપતી, કોઈ શસ્ત્ર સહિત, કોઈ નારી સહિત, કોઈ સહયોગ સહિત, કોઈ પરિગ્રહ સહિત. બતાવો તો ખરો. અરે મુનિ અવસ્થામાં જે પરિગ્રહને છોડીને ચાલ્યા ગયા, વસ્ત્ર ધાગો જેના શરીર ઉપર નથી, વન જંગલમાં રહે છે, ચક્રવર્તીની સંપદા છોડીને ચક્રવર્તી જંગલમાં ચાલ્યા જાય છે આત્મ સાધના કરવા,
તો મૂલી અવસ્થામાં જેને બધું છોડી દીધું, જેમની પાસે કાંઈ નથી, એમની પાસે શું માંગવા જઈએ છે? એ તો પોતાને જ ખબર ને ભગવાનને જ ખબર, કારણ કે ભગવાન સર્વજ્ઞ છે. ભગવાનનું સ્વરૂપ સમજશું ને, એટલીસ્ટ ભગવાનનું સ્વરૂપ સમજાશે ને, તો પણ કેટલા રાગ દ્વેષના વિકલ્પો શાંત થઈ જશે, કેટલો કશાય શાંત થઈ જશે, કેટલી ઊંધી માન્યતા તૂટી જશે. અરે ભગવાન કેવા છે? તો કે ભગવાન વિતરાગી સર્વજ્ઞ છે, ભગવાન વિતરાગી છે, રાગ દ્વેષથી રહિત છે. હવે બોલો, આપણને એવી દશા રૂપે પલવું છે કે નહીં? આપણને ભગવાન બનવું છે કે નહીં? કારણ કે ના, અમે તો ભક્ત ભક્ત નહીં. શું બોલીએ છે? બોલીએ તો છે, એકવાર જોશથી બોલશો તો જરા મજા પણ આવશે. ભક્ત નહીં, જેને નથી બનવું એ નહીં બોલે. એટલે હમણાં ઈરાદો ન હોય જેને, એ ન બોલે. ને જેને બનવું હોય, જેને ભીતરાગી થવું હોય, જેને જન્મ મરણ થી છૂટવું હોય, જેને નરક નિગોદના દુઃખ થી છૂટવું હોય, એ બોલે. ને બોલશો ને? ભક્ત નહીં. બીજો લીધે તમારો અવાજ નથી આવતો. ભક્ત નહીં, અવાજ તો આવવો જોઈએ ને, અવાજ અંદર થી આવવો જોઈએ ભાઈ. પોઈન્ટ સમજાય છે? ફૂલ પાવર થી ભક્ત નહીં, ભગવાન બનેંગે. બરાબર, ભગવાન બનેંગે, ભગવાન બનેંગે, ભગવાન બનના હે તો ભગવાનનું સ્વરૂપ શું છે? તો પહેલી વિશેષતા, દેવની પહેલી વિશેષતા વિતરાગી. દેવ કેવા છે? રાગ, સંપૂર્ણ રાગ દ્વેષ થી રહિત. આપણને રાગ દ્વેષ દુઃખનું કારણ છે, રાગ દ્વેષ રૂપે પરણમીએ છીએ, લાગતું જ નથી દુઃખી છે. અને ભગવાન કેવા છે? પૂર્ણ વિતરાગી છે, એટલે માટે ભગવાન પૂર્ણ સુખી છે. આ ત્રીજી વિશેષતા. પહેલી વિતરાગી છે, બીજી વિશેષતા સર્વજ્ઞ છે, અને દેવની ત્રીજી વિશેષતા વિતરાગી અને સર્વજ્ઞ છે, એટલે માટે ભગવાન પૂર્ણ સુખી છે. કેવા છે? પૂર્ણ સુખી છે. સમજાયું એટલું? બરાબર. હવે વિતરાગતાની વાત થઈ ગઈ, દેવની વાત થઈ ગઈ, બરાબર, વિતરાગતાની વાત થઈ ગઈ. હવે સર્વજ્ઞ, ચલો જલ્દી. સર્વજ્ઞ કોને કહેવાય? હમણાં લીધું અમે, સર્વજ્ઞ કોને કહેવાય? ચલો જલ્દી. સર્વજ્ઞ, સર્વ, જો એક ભગવાન શબ્દ છે ને, ભગવાન, ભ, એની પણ સંધિ છૂટી પાડો. આપણે ભગવાનની વાત કરીએ છીએ, દેવની વાત કરીએ છીએ, વિતરાગી અને સર્વજ્ઞતાની વાત કરીએ છીએ, અરિયંત સિદ્ધ ભગવાનની વાત કરીએ છીએ. ભગવાન, ભ પ્લસ ગ પ્લસ વાન, આની સંધિ આવી રીતના છૂટી પાડી છે. ભ, 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 ભ વત્તા, બોલો બોલો, ભ વત્તા, વત્તા એટલે પ્લસ, ભ પ્લસ ગ પ્લસ વન. ભ એટલે શું? ભ એટલે શું? એક એક આલ્ફાબેટ ઓલ્સો હેઝ મીનિંગ. વોટ યુ મીન બાય ભ? બોલો સ્વેની, ભ એટલે શું? ભ, ભ નો અર્થ શું થાય? ભ નો અર્થ થાય સુખ, ભ નો અર્થ થાય આનંદ. ખ્યાલ આવે છે? ભ એટલે સુખ, ભ એટલે આનંદ. ભ ગ, ગ એટલે જ્ઞાન, ગ એટલે જ્ઞાન. ભ ગ વાન, વાન એટલે સુખ અને જ્ઞાન થી જે વાન એટલે સંપન્ન છે, સહિત છે, સાથે છે, ધનવાન. આપણે ધનવાન, આ વ્યક્તિ બહુ ધનવાન છે. ધનવાન એટલે, વિરલભાઈ, ધનવાન એટલે ધન સહિત, જ્ઞાનવાન. સમજાય છે? તો એવી રીતના ભગવાન નો અર્થ શું થયો? સુખ અને જ્ઞાન સહિત. સુખી કેમ છે ભગવાન? કેમ કે વિતરાગી છે. કોઈ સમજાય છે? અને વિતરાગી અને સર્વજ્ઞ છે. સર્વજ્ઞ, સર્વ, હવે સર્વની પણ સંધિ, સર્વ પ્લસ જ્ઞ, સર્વ પ્લસ જ્ઞ. તો સર્વ એટલે બધું અને જ્ઞ એટલે જાણવું. બહુ બધું છે આમાં, આપણે એક એક પોઈન્ટ લઈએ છે. આટલું સમજાયું? તો સર્વજ્ઞ છે. સર્વજ્ઞ એટલે, સર્વજ્ઞ કોને કહેવાય? હા, એક સરળ ભાષામાં તો બધું જાણે. કેટલું જાણે? શું જાણે? હા, વેરી ગુડ. ત્રણ લોક, ત્રણ કાળ. સમજાય છે? ત્રણ લોક એટલે ઉર્ધ્વલોક, મધ્યલોક, અધોલોક. ત્રણ કાળ એટલે ભૂત, પ્રેઝન્ટ, ભાવિ. ત્રણ લોક, ત્રણ કાળના બધા જ દ્રવ્યોને, એની પર્યાયોને, એની અવસ્થાઓને, જે થઈ ગયું એને, જે થવાનું છે એને, જે નથી થયું એને, જે મળી ગયું એને, જે થઈ ગયું છે એને, બધાને એક સાથે એક સમયમાં, ચલો જલ્દી, કન્ડિશન શું? એક સાથે એક સમયમાં સ્પષ્ટ પ્રત્યક્ષ. ચાર શબ્દ યાદ રહેશે સર્વજ્ઞમાં? ચાર શબ્દ,
એક સાથે એક સમયમાં સ્પષ્ટ ક્લિયર અને પ્રત્યક્ષ એઝ અ સામે છે. સ્પષ્ટ પ્રત્યક્ષ જાણે એનું નામ શું છે? એનું નામ સર્વજ્ઞ. આ ખ્યાલમાં આવશે તો મજા આવશે. ચલો થઈ ગઈ બે બે પરિભાષા થઈ ગઈ. કઈ બે પરિભાષા થઈ? વિતરાગી અને સર્વજ્ઞ. રાગ જેનો વીતી ગયો છે વિતરાગી, અને સર્વજ્ઞ એટલે કે જે બધાને એક સાથે જાણે છે એને કહેવાય સર્વજ્ઞ. આટલું થઈ ગયું. તો શું થયું હમણાં સુધી? શું થયું ચાર્ટમાં? શું વાક્ય આવ્યું આપણે? દેવ અને ગુરુ. અને દેવ વિતરાગી સર્વજ્ઞ, અને ગુરુ. હવે ગુરુ, ગુરુ કોને કહેવાય? ચલો ગુરુની પરિભાષા. ગુરુ કોને કહેવાય? ગુરુ કે જે મોક્ષ માર્ગના રસ્તા ઉપર ચાલે છે. સમજાય છે? ગુરુ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, જે મોક્ષ માર્ગના રસ્તા ઉપર ચાલે છે અને જે થોડા જ કાળમાં મોક્ષ જવાના છે. રસ્તા ઉપર ચાલે છે અને મોક્ષ જવાના છે, મોક્ષ અટેન્ડ કરવાના છે, અરિયંત બનવાના છે, સિદ્ધ બનવાના છે, એવા આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, મુનિરાજો, એમને શું કહેવાય છે? ગુરુ કહેવાય છે. આટલું થઈ ગયું. તો દેવ અને ગુરુની પરિભાષા થઈ ગઈ. દેવમાં વિતરાગી અને સર્વજ્ઞની પરિભાષા થઈ ગઈ. હવે આપણે અરિયંત ભગવાનને દેવ કેમ કીધા? કારણ કે વિતરાગી અને સર્વજ્ઞ છે. હવે અરિયંત ભગવાનને ગુરુ કેમ કીધા? અરિયંત ભગવાનને ગુરુમાં પણ લીધા ને. અરિયંત ભગવાનને ગુરુ કેમ કીધા? એક પ્રશ્ન. અને અરિયંત ભગવાનને નમોકાર મહામંત્રમાં સૌથી પહેલા નમસ્કાર કેમ કર્યા? કારણ કે અગર તમે ટેકનિકલી વિચારો તો સિદ્ધ ભગવાન અરિયંત ભગવાન કરતા એક સ્ટેપ આગળ છે. સિદ્ધ દશા એ આપણી સાધ્ય દશા છે. અલ્ટિમેટ એમ અરિયંત દશા નથી, અલ્ટિમેટ ગોલ સિદ્ધ દશા છે. જેને બનાવ્યું હશે પોતાના માઇન્ડમાં, જેને બીજા બધા ગોલ હશે એની વાત નથી, પણ જેને આ મનુષ્ય ભવમાં અહીંયા બેઠા સ્વાધ્યાય ભવનમાં જેને અલ્ટિમેટ ગોલ પોતાનો શું બનાવ્યો કે મારે સિદ્ધ થવું છે, મારે સિદ્ધ દશા પ્રગટ કરવી છે, એટલે માટે હું અહીંયા આવ્યો છું. પોઈન્ટ સમજાય છે? તો આપણી અલ્ટિમેટ ગોલ શું છે? આયુષી સિદ્ધ દશા છે. તો મારો પ્રશ્ન છે, તો અરિયંત ભગવાનને પહેલા નમસ્કાર કેમ કર્યા? નમોકાર મહામંત્રમાં આચાર્ય ભૂતગલીએ ચાલુ કર્યું લખવાનું, તો અરિયંતાણમ લખ્યું, સિદ્ધાણમ કેમ ન લખ્યું? અરિયંત ભગવાનને ગુરુમાં કેમ લીધા? અરિયંત ભગવાનને દેવમાં કેમ, દેવ છે ને તો ગુરુમાં કેમ લીધા? પહેલા નમસ્કાર કેમ કર્યા? નમોકાર મહામંત્રમાં અરિયંતને પહેલા નમસ્કાર કેમ કર્યા? બોલો. કારણ કે અરિયંત જેના પાસેથી આપણે કંઈક શીખીએ છીએ, આપણે કંઈક પામીએ છીએ, આપણને માર્ગ બતાવે છે, ઉપદેશ આપે છે. ત્રીજી ક્વોલિટી આવી, વિતરાગી તો છે અરિયંત ભગવાન, સર્વજ્ઞ તો છે અરિયંત ભગવાન, સુખી છે અરિયંત ભગવાન, અને ચોથી ક્વોલિટી, અરિયંત ભગવાન હિતોપદેશી છે. જે સિદ્ધ ભગવાનમાં ક્વોલિટી નથી, હિતોપદેશી ક્વોલિટી સિદ્ધ ભગવાનમાં નથી, કારણ કે સિદ્ધ ભગવાન તો શરીર આદિથી રહિત થઈ ગયા છે, અને અરિયંત ભગવાન શરીર સહિત છે, વાણી સહિત છે, ઉપદેશ આપે છે, માર્ગ બતાવે છે. અરે આ વિશ્વમાં છ દ્રવ્ય છે, હું અને તમે આત્મા છીએ, આપણામાં ભગવાન બનવાની તાકાત છે. એક દ્રવ્ય બીજા દ્રવ્યથી જુદું છે, તારું પરમાં કઈ ચાલતું નથી. આ બધી વાત આપણને કોણે શીખડાવી? અણુ અણુ, કણ કણ અને જન જનની સ્વતંત્રતાની ઘોષણા કોને કરી? કોની વાણીમાં આવી? એ હિતોપદેશી પરમાત્માની વાણીમાં આવી, અને અરિયંત ભગવાન છે. હવે અરિયંત ભગવાન થઈ ગયું. અરિયંત ભગવાન, અરિયંત ભગવાનમાં બે ક્વોલિટી અને બે ભેદ. ચાર્ટ આગળ વધારજો. દેવ, દેવમાં અરિયંત અને સિદ્ધ, અને અરિયંતમાં હવે બે. કયા કયા બે? બોલો. મેન અરિયંતના બે ભેદ. વેરી ગુડ. કયા કયા? વેરી ગુડ. તીર્થંકર અરિહંત અને સામાન્ય અરિહંત. હવે આ આપણે આજે થોડીક આની વાત કરીએ. તમને ફ્લો ચાર્ટ આખું બરાબર સમજાય છે ને બધાને? આપણે પહેલા સુસ્થિત કર્યું, બે દેવ ત્રણ ગુરુ, પછી એક દેવ ચાર ગુરુ, પછી આપણે દેવમાં ગયા વિતરાગી સર્વજ્ઞ, પછી વિતરાગતામાં ગયા સર્વજ્ઞતામાં ગયા, પછી આપણે ગુરુમાં ગયા, અને આપણે પછી એમાંથી જઈને હિતોપદેશી કોણ છે, તો કે અરિયંત ભગવાન છે, એ વાત સિદ્ધ કરીને એ હિતોપદેશી અરિયંત ભગવાન, એ હિતોપદેશી દેવ, એમના બે ભેદ છે. કયા બે ભેદ? કયા બે ભેદ? તીર્થંકર અરિહંત અને સામાન્ય અરિહંત. હવે આ સમજવું બહુ જરૂરી છે. હવે અને મારી પાસે તીર્થંકર અરિહંત અને સામાન્ય અરિહંત, એટલે તીર્થંકર ભગવાન એમ પણ કહી શકો, તીર્થંકર ભગવાન અને સામાન્ય ભગવાનના મારી પાસે અહીંયા સામે 20 ડિફરન્સીસ છે. કેટલા? 20 ડિફરન્સીસ છે. પોઈન્ટ સમજાય છે? હવે અહીંયા પણ આવી ગયા છે, પણ તમે એ વાંચવા નહીં બેસતા ને તો બહુ કન્ફ્યુઝ થઈ જશો. હું એ 20 માંથી થોડાક જ લેવાની છું, કારણ કે એ થોડાક સમજવામાં ડિફિકલ્ટ છે. બરાબર છે? કોના કોના વચ્ચે આપણે અંતરમાં આવી ગયા? કોના વચ્ચે? તીર્થંકર અને સામાન્ય ભગવાન. બરાબર છે? હવે આ કોની કેટેગરી કીધી? અરિયંત ભગવાનની કીધી, દેવની કીધી, દેવની. હવે સમજો, હવે બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સમજવું બહુ જરૂરી છે. આપણે હવે અરિયંત ભગવાનની કેટલી, તીર્થંકર અરિયંતની કેટલી ક્વોલિટી કરી નાખી? તીર્થંકર અરિયંતની સૌથી પહેલો પોઈન્ટ, તીર્થંકર અને ભગવાન, એમાં સૌથી પહેલો પોઈન્ટ તીર્થંકર અરિહંત, એની કેટલી ક્વોલિટી થઈ ગઈ? ચાર થઈ ગઈ. કઈ કઈ ચાર થઈ ગઈ? તીર્થંકર અરિહંત. અરિહંતમાં જ બે ભેદ, તીર્થંકર અને સામાન્ય. આ તીર્થંકર અરિહંત પણ સિદ્ધ થવાના છે અને સામાન્ય અરિહંત પણ સિદ્ધ થવાના છે. એક જીવ તીર્થંકર થઈને સિદ્ધ થાય છે અને એક જીવ સામાન્ય અરિહંત થઈને સિદ્ધ થાય છે. સિદ્ધ તો બેવ થવાના છે, સમજાય છે ને? સિદ્ધ તો બેવ થવાના છે, એક તીર્થંકર થઈને સિદ્ધ થશે અને એક ભગવાન થઈને સિદ્ધ થશે. તો તીર્થંકર ભગવાનમાં અને સામાન્ય ભગવાનમાં શું ફરક છે? બેવ છે અરિહંત, એટલે સમજાયું? બેવ છે અરિહંત. હવે પહેલા આપણે તીર્થંકર અરિહંતની વાત કરીએ, તો એની ચાર ક્વોલિટી થઈ ગઈ. કઈ ચાર ક્વોલિટી થઈ ગઈ તીર્થંકર અરિહંતની? અરિયંતમાં પણ તીર્થંકર. હા, વેરી ગુડ. વિતરાગી, સર્વજ્ઞ, સુખી અને હિતોપદેશી. એક્સલન્ટ. તો પહેલો ભેદ, શું કીધું? પહેલો પોઈન્ટ કે તીર્થંકર અરિહંત કેવા છે? તો કે હિતોપદેશી છે. અને સામાન્ય ભગવાન કેવા છે? તો કે વિતરાગી, સર્વજ્ઞ અને સુખી તો છે, પણ હિતોપદેશી હોય પણ અને ન પણ હોય. પણ સમજાય છે? ખ્યાલમાં છે? સામાન્ય ભગવાન. હવે સામાન્ય ભગવાનમાં તમે તીર્થંકરને છોડીને બીજા અરિહંત લઈ લો, અને સામાન્ય ભગવાનમાં તીર્થંકરને છોડીને બીજા અરિહંત અને સિદ્ધ પણ લઈ લેશો તો ચાલશે, કારણ કે એ પણ બધા કેવા છે? ભગવાન છે. તો બેસિક ડિફરન્સ બિટવીન તીર્થંકર અને બીજા અરિહંત અને સિદ્ધ સાથે લઈ લો, એટલે તમને એકદમ ખ્યાલમાં આવશે. તીર્થંકર અને બીજા ભગવાન અને સિદ્ધ ભગવાન, એ બધા કેવા છે? ભગવાન. જે તીર્થંકર થઈને મોક્ષે નથી જવાના, એ પણ બીજા કેવા છે? ભગવાન. અને સિદ્ધ પણ કેવા છે? ભગવાન. તો એ બધા કેવા છે? ભગવાન. પણ એક સ્પેશિયલ કેટેગરી ઓફ અરિહંત ઇઝ તીર્થંકર અરિહંત. અને તીર્થંકર અરિહંત ની પહેલી ક્વોલિટી, પહેલી ક્વોલિટી તો કે હિતોપદેશી. તીર્થંકર અરિહંત નું સમોષણ લાગે છે. હવે ડિફરન્સ ના પોઈન્ટ કહું છું. તીર્થંકર પૂરું કરું છું, સમય થઈ ગયો 5 મિનિટમાં. તીર્થંકર અરિહંત નું શું લાગે છે? સમોષરણ લાગે છે. સમોષરણમાં બિરાજમાન છે તીર્થંકર પરમાત્મા. તીર્થંકર પરમાત્મા ઉપદેશ આપે છે, હિતોપદેશી છે. હવે ત્રીજો પોઈન્ટ, હવે પેલા એ બધા પોઈન્ટ તમને કહી દઉં તીર્થંકરના. તીર્થંકર અરિહંત પરમાત્મા ધર્મ તીર્થની સ્થાપના કરે છે. શું કરે છે? ધર્મ તીર્થની સ્થાપના કરે છે. સમોષણમાં એમ વિચારો, આદિનાથ ભગવાન બિરાજમાન છે. તીર્થંકર હતા કે નહીં પહેલા? બોલો જલ્દી. મહાવીર ભગવાન બિરાજમાન છે. તીર્થંકર હતા કે નહીં? બોલો. એક પહેલા હતા, એક 24માં હતા. હવે સમોષણમાં બેઠા છે, અરિયંત અવસ્થામાં છે, ઉપદેશ આપે છે, ઓમ ધ્વનિ છૂટે છે. તીર્થંકર અરિયંતની ઓમ ધ્વનિ છૂટે. હવે ઓમ ધ્વનિ ની વાત કરશું, સમોષણ ની વાત કરશું. સમોષણ એટલે શું? સમોષણ નો અર્થ શું થાય? સમોષણ નો અર્થ શું થાય? બોલો હેમાલીબેન.
What do you mean by samosharan? Bhagwan nu samosharan, Tirthankar nu samosharan lage. Focus on Tirthankar. Samanya Bhagwan ane siddh bhuli jao. Just focus on Tirthankar. The Tirthankar Bhagwan nu samosharan lage. Samosharan na arthu kairo shikhava cha jinwani ma. Saman rupe ja badhaj jivo ne samosharan. Ene sharan mare che. Saman rupe ja badhaj jivo ne sharan praapt thai. Badhaj jivo etle? સમોષણ માં મનુષ્ય ગતિના જીવો છે, સમોષણ માં અસંખ્યાત દેવ ગતિના જીવો છે, અને હજારો કરોડો અબજો ટ્રિલિયન્સ ગતિના જીવો છે કે નહીં બોલો? સમોષણમાં આવે છે કે નહીં બોલો? સમોષણમાં 12 સભા છે. અહીંયા બે કેટેગરી છે ને, બે કેટેગરી. તો એટલા સમોષણમાં કેટલા સભા છે? કેટલી કેટેગરી છે? 12. અને એ 12 કેટેગરી, એ 12 સભામાંથી મેક્સિમમ, એ 12 સભામાંથી મેક્સિમમ કેટલા, કયા ગતિના જીવોની સભા મેક્સિમમ છે? હા, 12 સભા છે, 12 સભા લાગી છે, તેમાં મેક્સિમમ દેવ ગતિના જીવોની સભા છે. 4 પ્રકારના દેવની 4 સભા, 4 પ્રકારના દેવ છે. દેવ ગતિના જીવોમાં 4 કેટેગરી છે. તમે કહેશો કેટલી કેટેગરી કહો છો આજે? તમે શું ફરી ગઈ છે માથું? બોલો જલ્દી, સમજાય છે? 4 પ્રકારના દેવો છે, એટલું તો સમજાશે ને? 4 પ્રકારના દેવો, એ 4 પ્રકારના દેવોની 4 પ્રકાર દેવિયા, એટલે 8. મેજોરિટી ઓફ ધ પોર્શન ઇઝ કવર્ડ બાય દેવ. સમોષણમાં 8 સભા દેવોની, 4 દેવી 4 દેવ. સમોષણમાં 1 સભા છે મુનિરાજોની. આપણને ખ્યાલમાં આવું છે? સમોષણમાં 12 સભા, 1 સભા છે મુનિરાજોની, જ્યાં બધા મુનિરાજ બેઠા છે. હજારો મુનિરાજો, હજારો દેવો, હજારો દેવીઓ, બરાબર છે? તો મુનિરાજ બેઠા છે. 1 સભા છે તિર્યંજ ગતિના જીવોની. કોની? તિર્યંજ ગતિના જીવોની. હાથી, ઘોડા, હજારોની સંખ્યામાં તિર્યંજના જીવો આવે છે. બકરી, હાથીની બાજુમાં બકરી બેઠો છે. હાથી, અરે સિંહની બાજુમાં બકરી બેઠી છે. સિંહને બકરીને ખાવાનો ભાવ નથી, બકરીને સિંહનો ડર નથી. આ સમોશરણ, સમાન રૂપે જ્યાં બધાને શરણ પ્રાપ્ત થાય છે, આશરો પ્રાપ્ત થાય છે, સહારો પ્રાપ્ત થાય છે, અને સમાન રૂપે બધા માટે કોમન વાત નીકળે છે, એને સમોશરણ કહેવાય. કેટલી સભા થઈ? 10 થઈ. 10 થઈ ને? 10 કઈ થઈ? 4 દેવ, 4 દેવી, 1 તિર્યંશ, 1 મુનિરાજ, અને 2 સભા બીજી. 1 મનુષ્ય ગતિમાં રાજાઓ, મહારાજાઓ, ચક્રવર્તીઓ, વિદ્યાધર રાજાઓ, 1 સભા એની, અને 1 સભા, 1 સભા આર્જિકા માતા અને સ્ત્રીઓની, આર્જિકા માતાઓની અને સ્ત્રીઓની. 1 સભા સ્ત્રીની, 1 સભા પુરુષની, 1 સભા મુનિરાજની, 1 સભા તિર્યંશની, અને 4 સભા દેવની, અને 4 સભા દેવીઓની. આ તીર્થંકરના સમોષણની વાત કરું છું. અને કેટલા જીવો? અહીંયા તો 50-60 છે મેક્સિમમ, 200-400. અને ત્યાં કેટલી સંખ્યા જીવોની સંખ્યા કેટલી? દેવો તો લખ્યું છે. દેવો કેટલા આવે સમોષણમાં? દેવોની સંખ્યા અસંખ્યાત, અનકાઉન્ટેબલ દેવો વિમાનો લઈને સમોષણમાં આવે છે. સમોષણની આખી રચનાનું પણ આખું સ્વરૂપ છે જીવાગમમાં, હવે એમાં નથી જતા. આટલું સમજાયું? તો શું વાત આવી? તીર્થંકર અરિહંત પરમાત્માની દિવ્ય ધ્વનિ છૂટે, ઉપદેશ હિતોપદેશી છે, વાણી છૂટે છે. સમોષણમાં બધા જીવો સમાન રૂપે ઉપદેશ પ્રાપ્ત કરે છે. લાસ્ટ પોઈન્ટ ઓફ ટુડેઝ લેક્ચર, વેરી ઇન્ટરેસ્ટિંગ, હવે સાંભળજો. અરિહંત ભગવાન અરિહંત દશામાં બેઠા છે. આદિનાથ ભગવાન, ઋષભદેવ ભગવાન અરિહંત દશામાં છે. અરિહંત દશામાં છે. હવે સ્થિત દશા આવશે? હજી નથી આવી. હજી શરીર સહિત છે, વાણી સહિત છે, કોઈ સમજાય છે? હજી કર્મ સહિત છે અરિહંત ભગવાન. એટલે શું? બધું ધીરે ધીરે. હવે શું થાય છે ખબર છે? કેટલા જીવો આવે, વાણી સાંભળે, એવું બને છે કે કોઈ જીવ આવે છે, વાણી સાંભળે છે, સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લે છે, એટલું જ નહીં શ્રાવકના વ્રત ધારણ કરે છે. કેટેગરી જે આપણે લીધી જીવોની, શ્રાવક બની જાય છે. એટલું જ નહીં મુનિ અવસ્થા ધારણ કરે છે. એટલું જ નહીં 6-7 ગુણસ્થાનમાં ઝૂલવા લાગે છે. એટલું જ નહીં આઠમા ગુણસ્થાનથી આગળ વધીને બારમામાં પહોંચે છે. એટલું જ નહીં, એ જીવ જે સામે બારમામાં પહોંચ્યો એ અરિયંત બની જાય છે. અરે એટલું જ નહીં, અરિયંત બનીને એ જીવ સિદ્ધ પણ થઈ જાય છે. અહીંયા આ ભગવાન તો હજી અરિયંત છે અને સામેવાળો જીવ સિદ્ધ થઈ ગયો. બોલો, વિચાર કરો. હવે આ શું બતાવે છે? ઉપદેશ સાંભળ્યું પરંતુ પુરુષાર્થ તો પોતાનો ઉપડ્યો, તો પોતાનો પુરુષાર્થ ઉપડતા એ જીવ કેટલાય જીવો સિદ્ધ થઈ જાય છે. હમણાં જ મેં એક પ્રશ્ન લાસ્ટ પૂછ્યો તો હમણાં પહેલાના ક્લાસમાં કે આ કાળમાં સૌથી પહેલા ભગવાન કોણ બન્યું અને સૌથી પહેલા સિદ્ધ કોણ બન્યું, સૌથી પહેલા અરિયંત કોણ બન્યું આ કાળમાં? સમજાય છે? આ કાળમાં એટલે આ કાળમાં નહીં, ફોરતારામાં, કારણ કે મોક્ષ ફોરતારામાં છે ને, આ કાળમાં નથી. ફોરતારામાં જે તીર્થંકરો થયા તે ફોરતારામાં સૌથી પહેલા, ફોરતારાથી મોક્ષ ચાલુ થાય છે ને, તો મારો પ્રશ્ન એ છે કે ફોરતારામાં સૌથી પહેલા અરિહંત કોણ, સૌથી પહેલો અરિહંત અને સૌથી પહેલા સિદ્ધ કોણ? હમણાં આવ્યું ને ક્લાસમાં આવ્યું, આદિનાથ ભગવાન સૌથી પહેલા અરિહંત બન્યા. આદિનાથ ભગવાન સૌથી પહેલા અરિહંત બન્યા. આદિનાથ ભગવાનને સૌથી પહેલા કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. આદિનાથ ભગવાને ધર્મ તીર્થની સ્થાપના કરી. આદિનાથ ભગવાન સમોશરણ સહિત વિચૈરા ઉપદેશ આપ્યો. છ દ્રવ્યની સ્વતંત્રતા સમજાવી. સાત તત્વનું સ્વરૂપ સમજાયું. એ આદિનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયું, ભગવાન થયા, અરિહંત થયા. પણ સૌથી પહેલા સિદ્ધ કોણ થયું? તો કે આદિનાથ ભગવાનનો પુત્ર અનંત વીર્ય. સિદ્ધ દશા એ જીવને પહેલા થઈ. અરિહંત દશામાં આદિનાથ ભગવાન હતા પણ એમના પુત્ર સિદ્ધ થઈ ગયા. તો શું સિદ્ધ કરે છે જૈન ધર્મ? જૈન ધર્મ આ વાતને સિદ્ધ કરે છે કે જીવ જીવ સ્વતંત્ર છે. વિચાર કરો, પિતા અરિહંત અવસ્થામાં છે અને પુત્ર સિદ્ધ થઈ ગયો. સમજાય છે? કોઈ ખ્યાલમાં આવે છે? પિતા અરિહંત દશામાં છે અને પુત્ર સિદ્ધ થઈ ગયો. તો તીર્થંકરની વિશેષતામાં સમજાવી વાત બધી. હવે શું વાત આવી? લાસ્ટ પોઈન્ટ શું આવ્યો? કે અરિયંત ભગવાન જે તીર્થંકર થઈને વિચરે છે એ ધર્મ તીર્થની સ્થાપના કરે છે. હું ત્રણ પોઈન્ટ કહીને પૂરું કરું છું. ત્રણ પોઈન્ટ કહું છું. તીર્થંકર અરિહંતની ડેફિનેશન, વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. તીર્થંકર અરિહંત કોને કહેવાય? તીર્થંકર અરિહંત કોને કહેવાય? તો સૌથી પહેલી ડેફિનેશન, જે ધર્મ તીર્થની સ્થાપના કરે. શું કીધું પહેલું પોઈન્ટ? શું કીધું? નેક્સ્ટ ટાઈમ આ ડેફિનેશન હું શ્યોર પૂછીશ. તીર્થંકર અરિહંત કોને કહેવાય? તો કે ધર્મ તીર્થની સ્થાપના કરે, પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ, જે સમોશરણ આદિ વિભૂતિ સાથે વિચરે, જે ધર્મ તીર્થની સ્થાપના કરીને ઉપદેશ આપે. પહેલા પોઈન્ટમાં ઉપદેશ લેજો. ધર્મ તીર્થનો ઉપદેશ આપે છે. આજે ઉપદેશ ન હોત તો આપણને કેવી રીતના ખબર પડે કે આપણે આત્મા છે? છ દ્રવ્યનું સ્વરૂપ, ક્રમગત પર્યાયનું સ્વરૂપ, નિમિત્ત ઉપાદાનનું સ્વરૂપ, આ બધા સિદ્ધાંતો વાણીમાંથી આવ્યા છે. એટલે હિતોપદેશી પણ કેટલું ઇમ્પોર્ટન્ટ છે, વિચાર કરો. એ વાણી સાંભળીને આચાર્ય ઉપાધ્યાય સાધુ પરમાત્મા ગ્રંથો લખે છે અને ગ્રંથો આપી સુધી આવ્યા અને આપણને એ વાત મળી. તો વાણી ન હોત તો ગ્રંથ ન હોત, અને કેવળ જ્ઞાન ન હોત તો વાણી ન હોત. લોકાલોકને જાણે છે અને પછી વાણી નીકળે છે અને પછી શું થાય છે કે આપણને ઉપદેશ પ્રાપ્ત થાય છે. તો પહેલો પોઈન્ટ શું આવ્યો? ધર્મ તીર્થની સ્થાપના. બીજો પોઈન્ટ શું આવ્યો? બીજો પોઈન્ટ શું આવ્યો? સમોષણ આદિ વિભૂતિ સહિત વિચરે છે. અને ત્રીજો પોઈન્ટ થોડો હાર્ડ છે, લખી લો, નેક્સ્ટ ટાઈમ આપણે એની ચર્ચા કરશું. જેને તીર્થંકર, લખજો, નવો નવો શબ્દ છે બધા માટે, જેને તીર્થંકર નામ કર્મ, કર્મ છે, કર્મ, આઠ કર્મ છે ને, આઠ કર્મ એમાંથી એક નામ કર્મ છે. જેને તીર્થંકર નામ કર્મનો ઉદય છે એને તીર્થંકર કહેવાય. હવે એ વાત હું તમને નેક્સ્ટ ટાઈમ સમજાવીશ. બહુ ઇન્ટરેસ્ટિંગ છે ને, આપણે ચારથી કરશું, કર્મની થોડીક ચર્ચા કરશું. પણ ત્રણ પોઈન્ટ જલ્દી એકવાર, જલ્દી એકવાર, જલ્દી એકવાર. તીર્થંકર કોને કહેવાય? જે ધર્મ તીર્થની સ્થાપના કરીને ઉપદેશ આપે છે. સેકન્ડ પોઈન્ટ સાક્ષી, સમોષણ આદિ વિભૂતિ સહિત વિચરે છે. અને થર્ડ પોઈન્ટ, તીર્થંકર નામ કર્મનો મહાન પુણ્યનો ઉદય હોય છે. કોનો ઉદય હોય છે?
તીર્થંકર નામ કર્મનો મહાન પુણ્યનો ઉદય હોય છે. તો આજે આપણે ઘણું બધું શીખ્યા, એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આપણે એ શીખ્યા કે પંચ પરમેશથી જેને આપણે રોજ યાદ કરીએ છીએ નમોકાર મંત્ર બોલીને, તો એનો આપણને ભાવ ખ્યાલમાં આવવો જોઈએ. એમાં અરિહંત ભગવાન કેમ પહેલા નમસ્કાર કરવામાં આવ્યા છે, કારણ કે ઉપદેશ આપે છે, હિતોપદેશી છે, આપણા આપણને માર્ગ બતાવે છે, એટલે માટે એમને પહેલા નમસ્કાર કર્યા. બે દેવ ત્રણ ગુરુ, એક દેવ ચાર ગુરુ, વિતરાગી અને સર્વજ્ઞ કોને કહેવાય, હિતોપદેશી કોને કહેવાય, દેવ કોને કહેવાય, ગુરુ કોને કહેવાય, અને તીર્થંકરની અમુક આપણે વાતો કરી. હવે તીર્થંકર અને ભગવાન વચ્ચે આપણે જેટલા 12 પોઈન્ટ છે એની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરશું. નિજ નિધિ નિજ મે બતાઈ અનંત ઉપકાર હૈ इस के लिए जिन वाणी मात को वंदना शत बार है, इस के लिए जिन वाणी मात को वंदना शत बार है. बोलो निकाल में नित्य बोधिनी द्वादशांगी परम उपकारी जिन वाणी मात नो